શરૂ કરીએ છીએ.
નમો હરિહંતાનં નમો સિદ્ધાનં નમો આર્યયાનં નમો વજ્રાયાનં નમો લોહે સર્વતાનં.
જો આપણે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળા એના આધારે પર્યાય અધિકારની ચર્ચા કરી રહ્યા છીએ. પહેલેથી થોડું રિવિઝન લઈએ છે, પછી આગળ વધીએ. આપણે અત્યાર સુધી કઈ કઈ વસ્તુ જોઈ છે? સૌથી પહેલા પર્યાયની પરિભાષા. બોલ ખુશ, યાદ છે પર્યાય કોને કહેવાય? હા, પણ પર્યાયની પરિભાષા શું છે? એક્ઝેક્ટ ગુણોના
સમૂહ,
ગુણોના વિશેષ કાર્યને અથવા એની અવસ્થાને પર્યાય કરે છે. બરાબર. એ પર્યાય કેટલા પ્રકારની જોઈએ? આપણે પ્રાઇમરી બે પ્રકાર કયા કયા હતા? અર્થ પર્યાય અને વ્યંજન. હવે દેવના બે પ્રકાર કયા? સ્વભાવ પર્યાય, વિભાવ સ્વભાવ વ્યંજન પર્યાય, વિભાવ. બરાબર. એ એક જોયું. એના પછી આપણે બીજું શું જોયું હતું? પર્યાયમાં આપણે ઉત્પાદ વ્યય અને ધ્રુવ જોયું. ધ્રુવ એટલે જે દ્રવ્યનો એકકતો અંશ, અને એમાં જે બદલતો અંશ છે તો એમાં ઉત્પન્ન થાય છે અને એનો નાશ થાય છે. એના પછી આપણે પૂજ્જલની પર્યાયો જોઈ હતી. તો પૂજ્જલની પર્યાયોમાં આપણે સ્કંદ, અલગ અલગ 6 પ્રકારના સ્કંદો જોયા હતા અને 23 પ્રકારની વર્ગણાઓ આદિ જોયું. બરાબર. એ આપણે બધું જોયું. પછી જીવની પર્યાયો આપણે શરૂ કરી હતી. તો સૌથી પહેલા જીવના જ્ઞાન રૂપની મતિ જ્ઞાનની પર્યાયો આપણે બધું બહુ ડિટેલમાં આપણે જોયું. બરાબર. એમાં આપણે અલગ અલગ 4 પ્રકારના એના બીજા નામ જોયા, કે મતિ, સ્મૃતિ, પ્રત્યભિ, તર્ક અને અનુમાન. પછી ક્રમ વાઇઝ જોયા, તેમાં 4 પ્રકારના ક્રમ જોયા, અવગ્રહ, ઈરા, અભાય અને ધારણ. બરાબર. પછી એના પ્રત્યક્ષ અને પરોક્ષ એ પ્રમાણે કેટલા ભેદ જોયા મતિ જ્ઞાનના? એમાં 3 આપણે ભેદ જોયા હતા. કયા હતા? સામ, વ્યવહારિક પ્રત્યક્ષ, અંશે પરોક્ષ અને સંપૂર્ણ પરોક્ષ. બરાબર. એ રીતે આપણે ઘણા બધા એના ભેદ જોયા. હવે એમાંથી આગળ વધીએ છીએ. જો આપણે અત્યારે આવ્યા ક્વેશ્ચન નંબર 278 ઉપર, આપણે સૌથી છેલ્લો ટોપિક જોયો હતો કે આપણે મતિ જ્ઞાનના 336 જુદા જુદા ભેદ પ્રભેદ જોયા હતા. હા, કોઈને યાદ છે 336 ભેદ કેવી રીતના જોયા હતા? યસ, 5 ઇન્દ્રિય અને મન એટલે ટોટલ 6 થી અવગ્રહ આદિ 4 થાય છે. અવગ્રહ, ઈયા, અવાય, ધારણા એટલે 24. અને એના કયા પદાર્થને જાણે છે? તો જે પદાર્થને જાણે છે એના 12 અલગ અલગ ભેદ જોયા હતા. બહુ બહુ વિદ, એકવિદ, ક્ષિપ્ર, અક્ષિપ્ર, વિસ્તૃત, અનિસ્તૃત એ બધા જોયા હતા ને, જુદા જુદા. એટલે આ બધા મળીને 288 થાય છે. અને પછી બીજું શું જોયું હતું? હજી એક બીજું એક શું જોયું હતું? ના, એ તો આવી ગયું. અવ્યક્ત પદાર્થ આપણે જોયા, અવ્યક્ત જ્ઞાન એટલે કોઈ એક એવું જ્ઞાન જે હજી આપણને ખબર પડી નથી, હજી અવ્યક્તમાં રહેલું છે. અવ્યક્તનું ખાલી અવગ્રહ થાય છે એ જોયું હતું. અવ્યક્તમાં 4 જ ઇન્દ્રિય છે, ચક્ષુ ઇન્દ્રિય અને મન દ્વારા અવ્યક્ત જ્ઞાન થતું નથી, અને 12 પ્રકારના પદાર્થોને જાણે છે એટલે ટોટલ 48, ને આનું ટોટલ કરીને 336. બરાબર. આ મતિ જ્ઞાનનું આપણે છેલ્લું પાર્ટ આપણે જોયું હતું. આનું તમારે ડિટેલ વધારે વાંચવું હોય તો તત્વાર્થ સૂત્રમાંથી વધારે ડિટેલ વાંચજો. હવે આપણે એમાંથી આગળ વધીએ. જો આજે આપણે ચારિત્ર ગુણની પર્યાયો એને આગળ લઈએ. બાકી બધા જ્ઞાનની પર્યાય આ ચેપ્ટરમાં લીધી નથી. આપણે તમને યાદ હોય તો જયારે આપણે ગુણ અધિકાર જોતા હતા તો એમાં આપણે શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપર્યાય જ્ઞાન બધાની પર્યાયો ડિટેલમાં લીધી છે. આપણે જોયું તો અવધિ જ્ઞાન ના ત્રણ પ્રકાર છે. કયા ત્રણ કોઈને યાદ છે? ના, કુ અવધિ તો વયું ગયું. કુ અવધિ નો એક કુ જ્ઞાન માં આવી ગયું. હવે સુ અવધિ ના ત્રણ પ્રકાર છે. ભાવ પ્રત્યય અને ગુણ પ્રત્યય તો બે ટાઈપ છે, અને એની ક્વોન્ટિટી વાઇઝ એના ત્રણ પ્રકાર છે, દેશાવધિ, સર્વાવધિ અને પરમાવધિ. આપણે પહેલા જોઈ લીધા છે બધા. પછી મન પર્યાય જ્ઞાન ના બે પ્રકાર કયા છે? બે કોઈને યાદ છે? રુજુમતી મન પર્યાય જ્ઞાન અને વિપુલમતી મન પર્યાય જ્ઞાન. બરાબર, આ બે પ્રકાર. પછી શ્રુત જ્ઞાન ના બી આપણે ઘણા બધા ભેદ પ્રભેદ જોયા હતા અલગ અલગ રીતે. કોઈને ખ્યાલ હોય તો જો એક આપણે જોયું હતું અક્ષરાત્મક અને અનક્ષરાત્મક. થોડું કઈક યાદ આવે, થોડીક કઈક ટ્યુબલાઈટ થાય. અક્ષરાત્મક શુદ્ધ જ્ઞાન કોને કહેવાય? નામની સમજી જાય કે અક્ષરાત્મક એટલે શું? કે જે અક્ષરથી જાણેલું હોય એવા શુદ્ધ જ્ઞાનને અક્ષરાત્મક શું કહેવાય. અને અનક્ષરાત્મક એટલે શું? કે જે અક્ષરથી નહીં ખાલી સાઉન્ડથી સ્મેલથી ટેસ્ટથી જાણેલું હોય એને અનક્ષરાત્મક શુદ્ધ જ્ઞાન કહેવાય. બરાબર. એના સિવાય આપણે શુદ્ધ જ્ઞાન ના બીજા પણ જોયા હતા. એક કહેવાય ભાવ શુદ્ધ જ્ઞાન અને દ્રવ્ય શુદ્ધ જ્ઞાન. દ્રવ્ય શુદ્ધ જ્ઞાન કોને કહેવાય? આ થોડું બહુ ટાઈમ થાય ને એટલે થોડું કાટ લાગી જાય આપણું. આપણે ઘણી વાર આપણે કહે ને ટચ વુડ, અને લોકો અહીંયા ટચ કરે, બટ ધેટ ઇઝ વેરી રોંગ. કેમ કે અહીંયા લાકડું નથી, આ મેટલ છે. કેમ કે કાટ લાગી જાય છે. જો દ્રવ્ય શુદ્ધ જ્ઞાન એટલે આ જે પુદ્ગલાત્મક જે અક્ષરો લખેલા છે તો આ પુસ્તકનું જ્ઞાન એને દ્રવ્ય શુદ્ધ જ્ઞાન છે. આ પુસ્તકનું જે જ્ઞાન છે, આ જે બધે પ્રશ્ન આપણે વાંચી ગયા, ગાથા યાદ રહી ગઈ, આ પુસ્તકનું અક્ષર અક્ષર જ્ઞાન એ દ્રવ્ય શુદ્ધ જ્ઞાન છે. એ બે સિમિલર થઈ શકે. હા, સિમિલર થઈ શકે. અને ભાવ શુદ્ધ જ્ઞાન એટલે જીવના અનુભવનું જે જ્ઞાન છે એને ભાવ શુદ્ધ જ્ઞાન છે. આપણે ફિલિંગ ને જે જાણીએ છીએ, આપણા જ ભાવોને આપણે જે જાણીએ છીએ, ફિલિંગ ને જાણીએ છીએ, એમાં કોઈ અક્ષર કેવું નથી અને ક્યાંય લખેલું નથી. એકચ્યુઅલી દ્રવ્ય શુદ્ધ જ્ઞાન એટલે પુદ્ગલ છે, એ ખરેખર જીવનું જ્ઞાન પણ નથી. આની અંદર જે જ્ઞાન ભરેલું છે બુક્સની અંદર એને દ્રવ્ય શુદ્ધ જ્ઞાન છે, અને જીવમાં ભરેલું જ્ઞાન એને ભાવ શુદ્ધ જ્ઞાન છે. ચાલો, આના સિવાય પણ આપણે શુદ્ધ જ્ઞાનના બીજા ભેદો ભણ્યા હતા તત્વાર સૂત્રમાં, એ ડિટેલ્સ હતા બધા. એટલે ખરી રીતે આપણે ત્યારે બધું જોઈ લીધું છે એ ગુણના ચેપ્ટરમાં. અહીંયા પર્યાયમાં છે નહીં એટલે આપણે અત્યારના ડીમાં ડિટેલમાં જતા નથી. ત્યારે આપણે શ્રદ્ધા ગુણ જ્ઞાન ગુણ ચારિત્ર સુખ વીર્ય એ બધામાં જ ડિટેલ આપણે જોયું હતું. યાદ છે થોડું? આપણે એક આખું મોટું લિસ્ટ બનાવ્યું હતું કે આપણે કયા કયા ગુણો ભણવાના છે. તો એ ગુણોમાંથી આપણે શ્રદ્ધા ગુણ ચારિત્ર સુખ વીર્ય ક્રિયાવધિ શક્તિ પછી ભવ્યત્વ અભવ્યત્વ જીવત્વ આ બધું આપણે એક 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 કરીને આપણે ત્યારે ભણી ગયા છીએ. કોઈને વધારે ડિટેલ જોઈ તો આપણી પાસે રેકોર્ડિંગ છે, એમાંથી તમને સાંભળો. હવે આપણે આગળ વધીએ. જો હવે આપણે ચારિત્ર ગુણની પર્યાયોનો ક્વેશ્ચન આપણે સમજવા જઈ રહ્યા છે. ક્વેશ્ચન 278, ચારિત્ર ગુણના શુદ્ધ પર્યાયો કયા કયા છે? જો અહીંયા એમ્ફેસિસ કયા ક્યાં છે કે ચારિત્ર ગુણની શુદ્ધ પર્યાયો કયા, એટલે અહીંયા હજી અશુદ્ધ પર્યાય લેતા નથી, એટલે આપણે પાર્શિયલ પાર્શિયલ જ કહીએ છીએ આપણે અહીંયા પણ. તો ચારિત્ર ગુણની શુદ્ધ પર્યાયો ચાર: સ્વરૂપાચરણ ચારિત્ર, દેશ ચારિત્ર, સકલ ચારિત્ર અને યથાચાર ચારિત્ર. મળ્યું બધા? જો પહેલા આપણે આનું થોડું બેઝિક સમજી લઈએ પછી આ કરો. સૌથી પહેલા ચારિત્ર ગુણનું કામ શું? ચારિત્ર ગુણનું કામ શું? કોઈને યાદ છે? વેરી ગુડ. ચિંતા કરવી અથવા લીનતા કરવી, જો આપણી પાસે આગળ એની પરિભાષા હોય તો આપણે જોઈએ. જો ક્વેશ્ચન 2166 પેજ 57,
क्वेश्चन 166 पेज 57
चारित्र गुण कोने कहे छे
એનો આન્સર જો પેજ 58 ઉપર
નિશ્ચય સમ્યક દર્શન સહિત સ્વરૂપમાં ચરવું રમવું અથવા પોતાના સ્વભાવમાં અકશાય પ્રવૃત્તિ કરવી તે ચારિત્ર કહે છે. એટલે ચારિત્ર એટલે નિશ્ચય તમને આ અહીંયા સમ્યક ચારિત્ર ની વાત કરી, પણ ઇન જનરલ ચારિત્ર એટલે સ્વરૂપમાં ચરવું રમવું. હવે ચરવું રમવું એનું શું મતલબ? જો આપણે કોઈ પણ એક્ટિવિટી કરીએ છે, આપણે કોઈ એક્ટિવિટી કરીએ અને એમાં આપણે ટેમ્પરરી જે એમાં એન્ગ્રોસ થઈ જઈએ છે, છોકરાઓ ગેમ રમતા હોય તો ગેમ રમવામાં કેવા એન્ગ્રોસ થઈ જાય છે. આપણે કોઈ પણ કાર્ય કરતા હોય, કોઈ વિચાર કરતા હોય તો એ વિચાર કરવામાં ડૂબી જઈએ છે થોડીક વાર માટે, તો ભલે થોડીક વાર માટે, ઇવન ધો ઇટ ઇઝ અ પ્રેક્ષણ ઓફ અ સેકન્ડ, પણ એટલી વાર માટે કોઈ એક અવસ્થામાં લીન થઈ જવું, ડૂબી જવું, એમાં જ ચરવું, એમાં ને એમાં રમવું, એને ચારિત્ર કહેવાય છે. આ ડોક્ટર ભારીલ છે ને, એ હંમેશા કહે કે જાણવું એ જ્ઞાન ગુણની પર્યાય છે અને જાણતા રહેવું એ ચારિત્ર. ખ્યાલ આવે છે? કોઈ પણ એક વસ્તુ એક ગુણ થી થાય છે, પણ એમાં ને એમાં રહેવું, એમાં ને એમાં થોડી વાર સ્થિરતા રહેવી, એ ચારિત્ર ગુણ નું કાર્ય છે. બરાબર? તો હવે ચારિત્ર ગુણ ની પર્યાય શું હોય? કોઈ એક સિચ્યુએશન માં રહેવું એ ચારિત્ર ગુણ ની પર્યાય છે. રાઈટ? સિમ્પલ એન્ડ ધેટ. એમ કે એની કેરેક્ટરિસ્ટિક શું છે કે એમાં એમાં એન્ગ્રોસમેન્ટ રહ્યું. તો હવે આપણે કોઈ પણ સિચ્યુએશન ને તમે ઇવેલ્યુએટ કરી લો. આપણે અત્યારના પ્રવચન માં હતા, પૂજામાં હતા, તો એમાં આપણે ત્યારે એન્ગ્રોસ થતા નથી. હવે અત્યારના ક્લાસમાં બેઠા છે તો શું ચાલે છે એ સાંભળીએ છીએ, એમાં આપણે એન્ગ્રોસ. તો આ ચારિત્ર ગુણ ની પર્યાય એઝ સિમ્પલ એઝ ધેટ. બરાબર? ખ્યાલ આવે? હવે એમાં આપણે ભેદ પ્રભેદ જોઈએ. આમાં જે આપણે ચાર વાંચવાના છે એની આપણે હું થોડી ભૂમિકા વાંચી છું. જો ઇન જનરલ ચારિત્ર ગુણની બે પર્યાય, આ ગુણ બરાબર આપણે એવરી ટાઈમ જે જોઈએ છે એવી રીતના અહીંયા દ્રવ્ય કયું આવશે? જીવ દ્રવ્ય. અને એની પર્યાય, તો એની બે પર્યાય ઇન જનરલ, સમ્યક ચારિત્ર અને મિથ્યા ચારિત્ર. બરાબર? સમ્યક ચારિત્ર અને મિથ્યા ચારિત્ર. તો માય ક્વેશ્ચન ઇઝ કે કોઈ પર્યાય ને સમ્યક ચારિત્ર ક્યારે કહેવાય અથવા મિથ્યા ચારિત્ર ક્યારે કહેવાય? કઈ વસ્તુ ને કારણે ચારિત્ર ને સમ્યક ચારિત્ર કહેવાય છે? બે આન્સર તો બોલી ગયા. હા, સાચી સમજણ, પણ એમાં મેઇન શ્રદ્ધાનું કામ છે. મેઇન કામ શ્રદ્ધાનું છે. એટલે જે સમ્યક દર્શન સહિત હોય એના ચારિત્ર ને સમ્યક ચારિત્ર. ટોટલ ઇન્વોલ્વમેન્ટ નહીં કહો. ટોટલ ઇન્વોલ્વમેન્ટ એટલે કમ્પ્લીટ યથાખ્યાત ચારિત્ર ની આપણે વાત કરીએ, પણ કરેક્ટ ઇન્વોલ્વમેન્ટ. આ કરેક્ટ છે અને આ રોંગ છે, ટોટલ નથી. બેમાં ડિફરન્સ સમજે? કમ્પ્લીટ નથી, હજી ઇનકમ્પ્લીટ છે, પણ ડાયરેક્શન કરેક્ટ છે. જો હમણાં આપણે જે કઈ વાર્તા વાંચી ને એને જ ફરીથી જોઈએ, તો પેજ 58 ઉપર હતા ને, જો પેજ 58 પર ફરીથી નિશ્ચય સમ્યક દર્શન સહિત સ્વરૂપમાં ચરવું રમવું તેને ચારિત્ર કહે છે. સેકન્ડ લાઈન આપણે સ્કીપ કરવાનું. ખ્યાલ આવે છે? જેની શ્રદ્ધા સાચી છે એના ચારિત્રને સાચું ચારિત્ર કહેવાય. ફોર ધેટ મેટર જયારે સમ્યક જ્ઞાનની પરિભાષા લેવાય ને તો એને પણ એમ જ કહેવાય. નિશ્ચય સમ્યક દર્શન સહિત પદાર્થનું જાણવું તેને સમ્યક જ્ઞાન કહે છે. તો હવે સપોઝ આ પેન છે, આ પેન ને આપણે જાણીએ તો આપણું જ્ઞાન સમ્યક છે કે મિથ્યા છે?
કેમ પેન નો કલર કયો છે?
હા, અહીંયા ઉપર કયો કલર છે?
બ્લુ છે.
નીચે કયો છે?
વ્હાઈટ છે.
તમને કયો દેખાય છે?
તમને કયો દેખાય છે?
તો બધાનું રોંગ છે, બધાનું જ્ઞાન મિથ્યા.
તો દેર મસ્ટ બી સમ ડિવાઇન પર્સન જેને આનો કલર કઈ ઓરેન્જ કે કઈ દેખાતો હશે,
તો એનું જ્ઞાન સમ્યક કહેવાશે, રાઈટ?
ના, એમ નથી.
જો અને આપણા જ્ઞાન ને મિથ્યા કેમ કહેવાય છે અને એમના જ્ઞાન ને સમ્યક કેમ કહેવાય છે એનું રેશનલ સમજો. કર્યું
કલર તો એ જ છે, બ્લુ અને વ્હાઈટ જ છે. જેવો આપણને દેખાય છે એવો જ એમને પણ દેખાય છે. તો પણ આ પદાર્થને આપણે ઉજ્જવલ તરીકે નથી જાણતા, આ પદાર્થને આપણે પેન તરીકે જાણીએ છીએ. અને એ પેન મારી છે અથવા તમે માનો છો મારી નથી, તો છે કે નથી એ દેવમાં એક માન્યતા રહેલી છે. ખ્યાલ આવે છે? જયારે એક એવું માને છે કે આ પૂજગલ જી બનેલી છે, હું જીવ છું, મારે જીવને અને આ પૂજગલને કાંઈ સંબંધ નથી, નથી મારી કે નથી કોઈ બીજા, આ તો પૂજગલ જી બનેલી છે. ખ્યાલ? તો જયારે જીવની આવી માન્યતા હોય છે તો એ માન્યતા સહિતનું પછી જે જ્ઞાન થાય એને સમ્ય જ્ઞાન કહેવાય. અને જયારે આપણે જાણીએ તો છે પણ હવે તમને એમ લાગે કે આ મારી નથી, તમારી, તો તમારી છે કહીને આપણે બીજાની કેટેગરીમાં નાખી દઈએ, અથવા એમ જોઈને મારી છે તો આપણી કેટેગરીમાં નાખી દઈએ. પણ આ પૂજગલનું સ્વામિત્વ જે આપણે લખ્યું છે કાં તો આપણામાં કાં કોઈ બીજામાં, એ મિથ્યા જ્ઞાન. ખ્યાલ આવે છે ને બધા? સિમિલરલી ચારિત્ર ગુણમાં જે આપણી સ્થિરતા લીનતા થાય છે, તો કોઈ પણ પદાર્થને આપણે જયારે જાણીએ અને એમાં લીન થઈએ છીએ, તો જાણવામાં જેવી મિસ્ટેક થાય છે એવી જ લીનતામાં મિસ્ટેક થાય છે. કે પદાર્થનું સાચું ઓનરશિપ કે ક્યાંથી બનેલો છે એ આપણે જાણતા નથી અને આપણે એમાં લીન થઈએ છીએ, તો આપણને ઓલવેઝ એમાં રાગ દ્વેષના ભાવ ઉત્પન્ન થાય.
ટેબલ જરા હું કમ્પ્લીટ કરી નાખું. મિથ્યા ચારિત્રના એમ તો બે મેઇન પ્રકાર, રાગ અને દ્વેષ, અને પછી વધારે કરવા હોય તો ક્રોધ, માન, માયા, લોભ, આદિ આદિ વધારે. એક્ચ્યુઅલી કરી જ નાખ્યા. તો આના ચાર પ્રકાર, ક્રોધ, માન, માયા ને લોભ.
એટલે કે જીવના ચારિત્ર ગુણની ચાર વિકારી પર્યાય, ક્રોધ, માન, માયા, લોભ. અહીંયા છે ને ક્યારેક બે કેવા છે, ક્યારેક એક કેવા છે, ક્યારેક ચાર કેવા છે, ક્યારેક હજી 16, ક્યારેક 25, અલગ અલગ એંગલથી વાત કરે તો અલગ અલગ કહેવાય છે. આપણે ત્યાંના ચાર જોઈએ છે કેમ કે આપણને કોન્ટેક્ટ જોઈએ છે. સમ્યક જ્ઞાનની કેટલી, સમ્યક ચારિત્રની કેટલી પર્યાય છે એની પણ ચાર પર્યાય. જો આપણને નીચે આ 278 જ આવી ને, ક્વેશ્ચન 278 પેજ 87, ચારિત્ર ગુણની શુદ્ધ પર્યાયો કેટલી? તો ચાર. સ્વરૂપાચરણ ચારિત્ર, દેશ ચારિત્ર, સકલ ચારિત્ર અને યથાચાર ચારિત્ર. સમજો, આ ફોનમાં સંયમ ગેમ રમતો હતો, એક્સપિરિયન્સ હશે ને તને, તમને ફોન થઈ ખેંચી દીધો, તો સંયમને શું થાય?
ગુસ્સો આવે, બરાબર?
એ ગુસ્સો આવ્યો.
આપણને શું લાગે છે કોને ગુસ્સો આવ્યો? સંયમને ગુસ્સો આવ્યો, રાઈટ? હવે એ ફોનની ગેમમાં એકદમ એન્ગ્રોસ હતો ને, એકદમ લીન હતો, અને એમાંથી આપણે ખેંચી ગયો, એટલે હવે એ ગુસ્સામાં એન્ગ્રોસ થઈ ગયો. ખ્યાલ આવે? એટલે ચારિત્ર ગુણની જે ક્રોધની પર્યાય થાય છે એમાં એન્ગ્રોસ થઈ ગયો. હવે જેવી રીતના આપણે જ્ઞાન ગુણમાં કીધું હતું, આ પેન ઉજ્જવલની બનેલી છે, જીવને એની સાથે કોઈ સંબંધ નથી, એવી જ રીતે આ જે પરિણામ આવ્યું ગુસ્સાનો, એ ગુસ્સાનું પરિણામ સંયમને નથી આવ્યો. થોડુંક ધ્યાનથી સાંભળજો, થોડું ધ્યાનથી સાંભળજો. સંયમને એનો નેચરલ સ્વભાવ જે છે એ આ ગુસ્સા વાળો નથી. એનો નેચરલ સ્વભાવ તો કેવો છે કે ભાઈ શાંત છોકરો. આ તો અત્યારના વર્તમાનમાં સિચ્યુએશન એવી બની એટલે એને કારણે એને ગુસ્સો આવ્યો, બરાબર. એવું ન સમજતા આ છોકરો આવો જ છે, હંમેશા ગુસ્સો કરતો હોય, એમ કરીને આપણે એને ગુસ્સા વાળો માની લીધો. એની મિથ્યા ચારિત્રની પર્યાય ખ્યાલ આવે છે. આ તો એક એક્ઝામ્પલ આપ્યું. હવે એવી રીતના સમજો કે આપણે દરેક જીવ છે તો ભગવાન જેવા, આપણે બધા છે તો ભગવાન જેવા, કે કેવળ જ્ઞાન સ્વભાવી છે અને હંમેશા પોતાના આત્મામાં લીન રહેવા વાળા છે, આત્મામાં ચારિત્ર ગુણમાં લીન રહેવા વાળા છે. એવું ન સમજીને હવે કોઈ પણ આપણી બહારની અત્યારની વર્તમાનની સિચ્યુએશનમાં લગાવી દો કે અરે મને તો આ સ્ટોરી બુક વાંચવી બહુ ગમે, તો આ વાંચવી બહુ ગમે એટલે એમાં એમાં રહેવું બહુ ગમે એટલે નિત્યાચાર. ખ્યાલ આવે છે? હા, આ ખ્યાલ આવે છે. પોતાના એક્ચ્યુઅલ સ્વરૂપને ન જાણીને કોઈ બીજી વસ્તુમાં લીન રહેવાને પોતાનું સ્વરૂપ માનવું એ નિત્યાચારિત્ર છે. હવે એવા ભાવને જનરલી ચાર કેટેગરીમાં કેટેગરાઇઝ કરી શકાય કે કાં તો ક્રોધમાં છે, કાં માનમાં છે, કાં માયામાં છે, કાં લોભમાં. ખ્યાલ આવે છે? હા, હવે એ ચારના પાછળ ચાર ભેદ થઈ શકે એ તો આપણને ખ્યાલ છે ને બધાને. આના પાછળ ચાર ભેદ થઈ શકે: અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન, સંજોલા. તમારે લખવું હોય તો હું ફૂલ ફોર્મ લખું, કોઈને લખવાનું છે તો: અનંતાનુબંધી ક્રોધ, અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ અને સંજોલન ક્રોધ, બરાબર. સો ધીસ ઇઝ લાઈક અ મેટ્રિક્સ. આ ચાર કચાઈ આ બાજુ છે અને આ ચાર અનંતાનુબંધી આવી એ બાજુ છે. સો યુ ગેટ અનંતાનુબંધી ક્રોધ, અનંતાનુબંધી માન, અનંતાનુબંધી માયા, અનંતાનુબંધી લોભ. ખ્યાલ આવે? સિમિલરલી અનંતાનુબંધી ક્રોધ, અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ અને સંજ્વલન ક્રોધ. હવે જેને આ ચારે ચાર 4x4 સી, એકચ્યુઅલી આના સિવાય હજી નવ છે. આપણે નવ નો કષાય કરીએ ને, નવ નો કષાય, જેની અંદર હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, ત્રિવેદ, પુરુષવેદ, નપુંસકવેદ, તો ટોટલ નવ. એટલે આ 9 અને આ 16 એટલે ટોટલ 25 કષાયો. આપણે કહે ને 25 જાતના કષાય છે, તો એકચ્યુઅલી આ પણ છે, આ મેઇન છે. એટલે આ અનંતાનુબંધી આદિ કષાયોની વાત પહેલા કરવામાં આવે. આ નો કષાય એટલે ઇટ ઇઝ ઓનલી સમવોટ હાર્મફુલ. આપણે આજે જે વાત કરીએ છીએ કે હવે આ ચાર કષાય ચાર પ્રકારના છે, બરાબર. હવે જેને બધા જ વર્તમાનમાં છે, કોઈનો નાશ થયો નથી, તો એ મિથ્યા દ્રષ્ટિ જીવ છે. જેને અનંતાનુબંધી આવી બધા જ છે તો એ મિથ્યા દ્રષ્ટિ જીવ છે. હવે જેને સૌથી પહેલા અનંતાનુબંધી ક્રોધમાન માયાલોભમાંનો નાશ થાય છે સૌથી પહેલા. આ ઓલવેઝ ઓર્ડરલી આમ નાશ થાય. સૌથી પહેલા અનંતાનુબંધી ક્રોધમાન માયાલોભ, પછી અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધમાન માયાલોભ, પછી પ્રત્યાખ્યાનાવરણ, પછી સંજોગ, બરાબર. તો સૌથી પહેલા જેને આનો નાશ થયો તો એને સ્વરૂપે ચરણ ચારિત્ર પ્રગટ થાય. પછી જેને અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધમાન માયાલોભનો નાશ થાય તો એને દેશ ચારિત્ર પ્રગટ થાય. જેને પ્રત્યાખ્યાનાવરણ ક્રોધમાન માયાલોભનો નાશ થાય એને સકલ ચારિત્ર પ્રગટ થાય. અને જેને સંજ્વલનનો નાશ થાય એને યથાખ્યાત ચારિત્ર પ્રગટ થાય. ખ્યાલ આવે છે? એટલે હવે આપણે સમજવામાં એમ સમજો
કે વર્તમાનમાં જીવ કોઈ ને કોઈ અવસ્થામાં લઈ લે છે, બરાબર. તો અત્યારે એને બધી જ જાતના ક્રોધમાન માયા લોક છે, એટલે મિથ્યા દર્શન. તો એને આ ચારેય જાતના પરિણામ થાય છે અને એમાં એ લીન થયેલા છે. હવે જેને આત્માની સાચી સમજણ થઈ ગઈ, તો જેને આત્માની સાચી સમજણ થાય એને આ પહેલા અનંત અનુબંધીનો નાશ થઈ જાય, એટલે એને સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટ થાય. સ્વરૂપાચરણ ચારિત્ર એટલે શું? કે જે પોતાના આત્મામાં હવે ચરે છે, આત્મામાં એ લીન થાય છે. ઇવન ફોર અ ફ્રેક્શન ઓફ અ સેકન્ડ, આની સ્થિરતા બહુ નથી, થોડો વખત માટે આત્મામાં લીન થાય છે, પણ પોતાના સ્વરૂપમાં આચરણ કરે છે એટલે લીન થાય. પછી જેમ જેમ એને વૈરાગ્ય વધતો જાય, એમ એમ આગળ આગળના કશાય નાશ થતા જાય અને આગળ આગળનું ચારિત્ર પ્રગટ થાય. ક્વેશ્ચન 278 ફરી ચારિત્ર કોની શુદ્ધ પર્યાયો કયા, શુદ્ધ પર્યાયો કઈ કઈ છે? હવે અશુદ્ધ પર્યાયો કઈ કઈ છે એમ કોઈ પૂછે તો ચારિત્ર ગુણની અશુદ્ધ પર્યાયો કઈ કઈ છે? તો પછી તમે કાં તો ખાલી મિથ્યા ચારિત્ર લખી શકો, ચાર ક્રોધમાન માયાલો ઓર 16+9 અબધી અશુદ્ધ પર્યાયો. ઓકે, તો શુદ્ધ પર્યાયો ચાર: સ્વરૂપાચરણ ચારિત્ર, દેશ ચારિત્ર, સકલ ચારિત્ર, યથાચાર ચારિત્ર. નેક્સ્ટ 279, સ્વરૂપાચરણ ચારિત્ર કોને કહે છે? નિશ્ચય સમ્યક દર્શન થતા, જો આ નિશ્ચય સમ્યક દર્શન વર્ડ છે ને, ત્યારે પણ સમ્યક ચારિત્ર આવે તો નાખી જ દેવા, એટલે એક્ઝામ માટે વન ટેપ, તો તમને બે માંથી એક માર્ક તો એમને મળી જાય, અને જો નો નાખો તો એક માર્ક એમને કટ થઈ જાય, એટલે નાખી જ દેવા વિધાઉટ થિંકિંગ. જ્યાં પણ સમ્યક વર્ડ આવે ને ત્યાં સમ્યક દર્શન નાખી દેવા. ચાલો, તો નિશ્ચય સમ્યક દર્શન થતા આત્માનુભવ પૂર્વક આત્મ સ્વરૂપમાં અનંતાનુબંધી કષાયોના અભાવ સ્વરૂપ જે સ્થિરતા હોય તેને સ્વરૂપાચરણ ચારિત્ર કહે છે. કે જેને અનંતાનુબંધી કષાયોનો નાશ થયો છે અને એને હવે જે પણ સ્થિરતા થાય છે એને સ્વરૂપાચરણ ચારિત્ર કહેવાય છે. હવે જો આપણે ગુણસ્થાનોમાં લખવું હોય તો મિથ્યા ચારિત્ર ગુણસ્થાન 1, 2, 3 આ સ્વરૂપાચરણ ચારિત્ર કયું હશે? આ ખાલી દેશ ચારિત્ર કોને કહે છે? નેક્સ્ટ 280, નિશ્ચય સમ્યક દર્શન સહિત ચારિત્ર ગુણની કંઈક વિશેષ શુદ્ધિ થતા, અત્યારના સ્વરૂપાચરણ હતું ને એનાથી વધારે વિશેષ શુદ્ધિ થઈ. તો વિશેષ શુદ્ધિ એટલે શું? કે અનંતાનુબંધી અને અપ્રત્યક્ષ અનાવરણીય કષાયોના અભાવ પૂર્વક હવે બેના નાશ થઈ ગયો. ઉત્પન્ન આત્માની શુદ્ધિ વિશેષને દેશ ચારિત્ર કહે છે. હવે દેશ ચારિત્ર કયા ગુણસ્થાનમાં છે? નીચેનું બ્રેકેટ છે ને આપણે પછી વાંચીએ, થોડું આગળ વધીએ. ક્વેશ્ચન 281, સકલ ચારિત્ર કોને કહે છે? તો નિશ્ચય સમ્યક દર્શન સહિત ચારિત્ર ગુણની શુદ્ધિની વૃદ્ધિ થતા, એટલે હજી આગળ વધતા, અનંતાનુબંધી આદિ ત્રણ પ્રકારના કષાયોનો અભાવ પૂરો. હવે ત્રણ કીધા છે, કયા કયા? અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન અને પ્રત્યાખ્યાન. એના સહી અભાવપૂર્વક ઉત્પન્ન ભાવલિંગી મુનિ પદને, એટલે કયો ગુણસ્થાન છે? વેરી ગુડ, 6 અને 7. ભાવલિંગી મુનિ પદને યોગ્ય આત્માની શુદ્ધિ વિશેષને સકલ ચારિત્ર અથવા સકલ ચારિત્ર કહે છે. નેક્સ્ટ ડેફિનેશન, આપણે વ્યવહાર ચારિત્ર માં શીખ કર્યું. યથાજ્ઞાન ચારિત્ર કોને કહે છે? તો નિશ્ચય સમ્યક દર્શન સહિત ચારિત્ર ગુણની પૂર્ણ શુદ્ધતા, એટલે આ ચારે ચારનો અભાવ, પૂર્ણ શુદ્ધ થતા
કષાયોના સર્વદા અભાવપૂર્વક ઉત્પન્ન આત્માની શુદ્ધિ વિશેષને યથાચાર ચારિત્ર કહે છે.
This is actually 11 to 14. And 6 to 10 to Vishnu.
Okay. હવે માય ક્વેશ્ચન ટુ યુ ઇઝ
કે આપણે ખાલી આમાં જ વાત કરી, આનું શું થયું?
આ કયા સ્ટેજ પર ગયા? આજે બાકીના 9 કષાય છે, એ 9 કષાયો આ ચાર ચારિત્રમાંથી કયા સ્ટેજ ઉપર ગયા? આપણે શું જોયું કે જયારે સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટ થયું ત્યારે અનંતતાનું બંધન કશાય ગયા, દેહ ચારિત્ર પ્રગટ થયું તો અપ્રત્યંગના વધ ગયા, અને તો સકલ ચારિત્ર પ્રગટ થયું તો 3 ગયા, અને યથાચાર ચારિત્ર પ્રગટ થયું તો 4 ગયા. તો આ 16 તો બહુ ક્લિયર છે, પણ બાકીના 9 નું શું? એ કયા સ્ટેજ ઉપર ગયા? ફર્સ્ટ ઉપર. અચ્છા, ફર્સ્ટ ઉપર જો જાય તો પછી કોઈ પણ 5મા ગુણસ્થાન વાળો શ્રાવક હોય એને હસવું જ ન આવવું જોઈએ. તો હસવું આવે છે કે નહીં? અચ્છા, મુનિરાજ હશે કે ન હશે? હા, મુનિરાજ હશે કે ન હશે? આપણા જેવું હતું ના હોય, પણ એમને બધું માઇલ્ડ સ્મિત હોય શકે, એટલે હાસ્ય કરતા એવી એમને પણ છે. તો હવે કયા લેવલ પર ગયા? જો આ છેલ્લે સુધી આવે ત્યારે તો બધા જ નાશ થઈ ગયા, બરાબર? એટલે એકચ્યુઅલી અહિયાં સુધી આવીને આ 9 કષાયનો પણ નાશ થયો, બરાબર? પણ આ ખાલી આ સ્ટેપ જમ્પ નથી. જેવી રીતે આમાં કેવું છે, સ્ટેપ જમ્પ છે. પહેલો આ પહેલો સ્ટેપ આવ્યો તો પહેલું ગયું, બીજો સ્ટેપ આવ્યો તો તે ગયા. આમાં એવું નથી. આ 9 કષાયમાં એ ભૂમિકાને યોગ્ય એમાંથી અમુક અંશનો નાશ થાય છે. ફરી જેવી રીતે એક જ હાસ્ય, તો જેવું હાસ્ય આપણું છે એવું હાસ્ય ચોથા ગુણસ્થાન વાળાનું નથી, એનાથી પછી 5મા ગુણસ્થાન વાળાનું એવું ચોથા વાળું નથી. એટલે દેર ઇઝ અ લિટલ બિટ ઓફ લિટલિટી. ખ્યાલ આવે? હા. એટલે બીજું એમ પણ કહી શકાય કે આજે અનંતાનુબંધીને યોગ્ય જે હાસ્યના કષાયો છે એનો અહીંયા નાશ થાય છે. ખ્યાલ આવે? અપ્રત્ય જ્ઞાનાવરણને યોગ્ય હાસ્યના કષાયો છે એનો અહીંયા નાશ થાય. સેકન્ડ વાર એવી રીતના બધામાં સમજી લેવું. એનો એ 9 કષાયોનો ટોટલ નાશ એના યથાચાર ચારિત્રમાં થઈ જાય, બરાબર? આટલું ક્લિયર છે? ઓકે, હવે નેક્સ્ટ ટોપિક લઈએ છે. જો પાછા પ્રીવિયસ સ્ટેજ પર આવી ગયો, આપણે એક વચમાં બ્રેકેટ સ્કીપ કર્યું ને, હવે એ વાત છે. ક્વેશ્ચન 280 ની નીચેનું બ્રેકેટ છે. જો આ 5મા ગુણસ્થાન વર્તી શ્રાવક છે, બરાબર, તો આ શ્રાવક દશામાં વ્રતાદિરૂપ શુદ્ધ ભાવ હોય છે. શુદ્ધ દેહ ચારિત્રથી ધર્મ થાય છે અને વ્યવહાર દ્રષ્ટિ બંધ થાય છે. નિશ્ચય ચારિત્ર વિના સાચું ચારિત્ર હોઈ શકે નહીં. હવે આટલું બધું શું કહી ગયા? કઈ સમજાયું? એ બધું બાઉન્સર ગયું, બધું બાઉન્સર ગયું ને. જો આની સિચ્યુએશન આમ છે, આવું જ્યોમેટ્રીમાં ક્યારેક જોયું હશે ને, આ જીવનું મિથ્યાત્વ ગુણસ્થાન છે 1-3. જયારે મિથ્યાત્વ છે ત્યારે એને કઈ ચારિત્ર છે જ નહીં, બરાબર? સોરી, ઊંધું કરીએ. અહીંયા મિથ્યાત્વ છે તો કોઈ ચારિત્ર છે જ નહીં. પછી જ્યાં ચોથા ગુણસ્થાને આવ્યા તો થોડું સ્વરૂપાચરણ ચારિત્ર એમને પ્રગટ કર્યું, બરાબર?
પણ હવે જ્યાં થોડું સ્વરૂપાચરણ ચરિત્ર પ્રગટ થયું તો બાકીના કશાય છે કે નહીં? હજી છે ને, હજી કઈ ટોટલ વિકરાગી ભગવાન જેવા તો નથી થઈ ગયા. સ્વરૂપાચરણ ચરિત્ર એટલે અલગ જ ભાઈ થોડું. એટલે સપોઝ આ ફોર્થ છે, હવે જ્યાં ફિફ્થ ઉપર ગયા તો થોડુંક વધારે એમને ચારિત્ર પ્રગટ થયું, રાઈટ? તો જ્યાં ચારિત્ર થોડું વધારે પ્રગટ થયું, સમ્યક ચારિત્ર એમને વધારે પ્રગટ થયું, તો કષાયોમાં શું થયું? કષાયોમાં રિડક્શન આવ્યું. એટલે એટલા ભાગનો જે પેલા કષાય હતો એનો નાશ થયો, રાઈટ? હવે બાકીના તો છે ને, હજી ભગવાન તો નથી થઈ ગયા. અચ્છા, મુનિરાજ થયા. સપોઝ અહીંયા આપણે સેવન્થ એક્ઝામ્પલ તરીકે લઈએ, સેવન્થ ગુણસ્થાન વાળા મુનિરાજ તો ભગવાનમાં આત્મામાં જ લીન છે ને, નિરંતર ક્યાંય બહાર આવતા નથી, એક જ જગ્યાએ બેઠા છે, આત્મામાં લીન છે, રાઈટ? તો હવે એમના માને ભગવાનમાં શું ડિફરન્સ છે? ભગવાન બી એક જ જગ્યાએ બેઠા છે, પોતાના આત્મામાં નિરંતર લીન છે, લોકાલોક એમને ઝલકે. ઓકે, ચલો મુનિરાજને લોકાલોક ન જ જણાતું, એટલું કન્સેશન આપીએ, પણ બાકી તો વિતરાગી હોવા જોઈએ ને, કેમ કે પોતાના આત્મામાં જ લીન છે. કયો કચાય છે? આ સંજોલન કચાય હજી બાકી છે. સંજોલન કચાય બાકી છે તો એટલો એમને હજી કચાય છે. ખ્યાલ આવે છે? પછી જ્યાં યથાચાર ચારિત્ર થાય છે તો હવે એ સપોઝ 12મા ગુણસ્થાન, તો હવે એમનું ચારિત્ર કમ્પ્લીટ થઈ ગયું અને કચાયોનો પૂર્ણ નાશ થયો, બરાબર? તો આપણું ડિસ્કશન અત્યારના બ્રેકેટ્સનું એ અહીંયાનું છે, આ લેવલનું અહીંયાનું ડિસ્કશન છે. ખ્યાલ આવે? હવે ફરીથી વાંચીએ કે આ શ્રાવક દશા જ્યાં છે પાંચમા ગુણસ્થાન વાળી, તો એમને વ્રતાદી રૂપ શુભ ભાવ હોય છે. વ્રતાદી રૂપ શુભ ભાવ હોય છે જ્યાં એમને સમ્યક ચારિત્ર પ્રગટ થયું, તો એની સાથે એમને ઓટોમેટિકલી એવા ભાવ આવે છે કે આ અમુક અમુક વ્રત હું લઉં, અમુક પ્રોસિજર હું ફોલો કરું, અમુક પૂજા આદિના નિયમ લઉં, બરાબર? એવો એમને નિયમ ઓટોમેટિક ભાવ આવે, એ એમના આ શુભ ભાવ છે. અને એ શુભ ભાવ એકચ્યુઅલી તો કચાય છે, એ એકચ્યુઅલી બંધનું કારણ છે, આ મોક્ષનું કારણ છે, આ બંધનું કારણ છે. ખ્યાલ આવે છે? સિમિલરલી જ્યાં મુનિરાજ છે, એ મુનિરાજને હવે જયારે આત્મામાં લીન ન રહી શકે તો શું કરે? તો એમને ઓટોમેટિકલી અંદરથી ભાવ આવે છે કે હું ઓલી પાંચ સમિતિ, ઇરિયા સમિતિ આદિ પાડું, શાસ્ત્ર લખું, કોઈને ઉપદેશ આદિ આપું, આ બધા ભાવ એમને ઓટોમેટિક આવે છે. એ ભાવ એમના કશાય ના ભાવ, એ ભાવો એમને બંધનું કારણ છે. ખ્યાલ આવે છે? એ ભાવો એમને મોક્ષ નું કારણ નથી, પણ પોતાના આત્મામાં જ્યાં લીન છે એ એમને મોક્ષ નું કારણ છે. પણ સાથે સાથે આ હોવાને કારણે એને વ્યવહાર ચારિત્ર કહેવામાં આવે છે. ખ્યાલ આવે? એને વ્યવહાર ચારિત્ર કહેવામાં આવે. જેવી રીતના એમ સમજો કે કોઈ બહુ રિચ પર્સન હોય, જેવી રીતના કે સમજો ફોર એક્ઝામ્પલ સલમાન ખાને વેરી ગુડ ઇન એક્ટિંગ એમ સમજો, તો જેને સારા એક્ટર થવું હોય તો એ શું કરે? એને કોપી કરવાની ટ્રાય કરે, બરાબર? તો હવે સારા એક્ટર થવા માટે મસલ બનાવવા જરૂરી નથી ને, પણ તો પણ પેલો પર્સન સાથે સાથે એને ઈ પણ કોપી કરે છે, એ બધું એક્સ્ટ્રા છે. ખ્યાલ આવે છે? તો જેવી રીતના કોઈ રોલ મોડલ હોય તો એની એક્સ્ટ્રા વસ્તુ પણ કોપી થાય છે, એવી રીતે અહીંયા મુનિરાજ આપણા રોલ મોડલ છે. અને રોલ મોડલ છે તો એમનું એક્ચ્યુઅલ જે આપણે કોપી કરવું જોઈએ શું છે? કે એનો આત્માનો અનુભવ, કે જે હંમેશા પોતાના આત્મામાં લીન રહે છે એ. પણ એની સાથે સાથે એમની બહારની વસ્તુ પણ કોપી કરવામાં આવે છે. તો બહારની વસ્તુ શું છે? કે મુનિરાજ આમ ચાર હાથ જોઈને ચાલે છે, પહેલું પીછી કમંડલ લઈને ફરે છે, જીવોની રક્ષા કરે છે, પછી ઉપવાસ આદિ કરે છે, અમુક એ આહાર લઈને નીકળે છે, આવી રીતના ઓલું અભિગ્રહ લઈને નીકળે છે, અહિંસા આદિ મહાવ્રતો નું પાલન કરે છે, એક પરિગ્રહ રાખતા નથી, એ બધું એક્સ્ટ્રા છે. ખ્યાલ આવે છે? એ આત્મા અનુભવમાં સપોર્ટિવ નથી, પણ જ્યાં મુનિરાજ આત્મા નો અનુભવ કરે છે તો એમને ઓટોમેટિકલી બહારમાં આ બધું કરવાના ભાવ આવે છે, તો એને વ્યવહાર ચારિત્ર કહેવામાં આવે છે. આ ખ્યાલ આવ્યો કે નહીં? વ્યવહાર ચારિત્ર. અને એ વ્યવહાર ચારિત્ર એકચ્યુઅલી તો એમને બંધ નું કારણ, એમને સંસારમાં પરિભ્રમણ કરાવડાવે છે. પણ લેટ મી પુટ ઇટ ધી અધર વે, કે મુનિરાજ જયારે આત્મામાં ન હોય ત્યારે એ જે પણ કરે છે ને એને વ્યવહાર ચારિત્ર કહેવાય. તો કાંઈક તો કરશે કે નહીં જયારે આત્મામાં ન હોય ત્યારે? અને જે આત્મામાં નથી અને બહાર આવે તો એ બંધ નું કારણ. ખ્યાલ આવે? તો એમની જે પણ બંધની ક્રિયાઓ છે એને અહીંયા વ્યવહાર ચારિત્ર ઉપચાર થી કહેવામાં આવે છે. ખ્યાલ આવે? જો એ આપણે ફરીથી અહીંયા વાંચીએ, જો આ શ્રાવક દશામાં વ્રતાદી રૂપ શુભ ભાવ હોય છે, શુદ્ધ દેશ ચારિત્ર થી ધર્મ થાય છે અને આ વ્યવહાર વ્રત થી બંધ થાય છે. એટલે એમને જે દેશ ચારિત્રમાં જે આત્માનો અનુભવ છે એનાથી એમને ધર્મ થાય છે, અને સાથે સાથે શુભ વ્રત રાખી છે એનાથી એમને બંધ થાય છે. પણ નિશ્ચય ચારિત્ર વિના સાચો વ્યવહાર હોઈ શકે નહીં. હવે આગળ આવી જાઓ નેક્સ્ટ, જે આપણે એક હજી બ્રેકેટ મૂક્યું છે, મુનિરાજ. મુનિ પદમાં 28 મૂળ ગુણનો જે શુભ ભાવ થાય છે તેને વ્યવહાર સકલ ચારિત્ર કહે છે. મળ્યું બધાને? મળ્યું ને? મુનિ પદમાં 28 મૂળ ગુણનો જે શુભ ભાવ હોય છે તેને વ્યવહાર સકલ ચારિત્ર કહે છે. નિશ્ચય ચારિત્ર આત્માશ્રિત હોવાથી તે મોક્ષ માર્ગ છે, ધર્મ છે, અને વ્યવહાર ચારિત્ર પરાશ્રિત હોવાથી તે ખરેખર બંધ માર્ગ છે, ધર્મ નથી. આ ખ્યાલ આવી ગયો બધાને? ખ્યાલ આવે છે? આપણે 282 યથાચાર ચારિત્ર કોને કહે છે? નિશ્ચય સમ્યક દર્શન સહિત ચારિત્ર ગુણની પૂર્ણ શુદ્ધતા થતા કષાયોનો સર્વથા અભાવપૂર્વક ઉત્પન્ન આત્માની શુદ્ધિ વિશેષને યથાચાર ચારિત્ર કહે છે. જો આપણે આ ચારિત્ર ગુણ એકદમ શોર્ટમાં જ્ઞાન આદિ તો કેટલું ડિટેલમાં આપણે જોયું, ચારિત્ર ગુણમાં આપણે આનાથી ઘણો વધારે ડિટેલ છે. આપણા શાસ્ત્રોમાં બહુ વધારે અલગ અલગ એમાં પછી ઓલું છેલોપ સ્થાપના, પરિહાર, વિશુદ્ધિ આદિ ચારિત્રના ઘણા બધા બીજા ભેદો પણ છે. આપણે એમાં અત્યારે જતા નથી. આમાં કોઈને કઈ ક્વેશ્ચન છે? અઠ્યાવીસ મૂળગુણ કયા? 8 મહાવ્રત, અહિંસા વ્રત, અચૌર્ય વ્રત, પછી અહિંસા, સત્ય મહાવ્રત, અચૌર્ય મહાવ્રત, બ્રહ્મચર્ય મહાવ્રત અને અપરિગ્રહ મહાવ્રત. 5 મહાવ્રત, પછી 5 સમિતિ, ઈર્યા સમિતિ, આશા સમિતિ, દેશના સમિતિ, આદાન નિક્ષેપન સમિતિ, પ્રતિષ્ઠાપન, પછી 5 ઇન્દ્રિય વિજય. તો 5 ઇન્દ્રિય જે છે એના ઉપર વિજય, સ્પર્શેન્દ્રિય વિજય, રસેન્દ્રિય વિજય, એમ એક 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 લખી નાખે. તો 5 મહાવ્રત, 5 સમિતિ, 5 ઇન્દ્રિય વિજય. પછી શટ આવશ્યક મુનિરાજના જે ડેઇલી લાઈફમાં કરે છું તો આ 6 આવશ્યક કરે. તો તીર્થંકર દેવની પૂજા, પછી વંદના, પ્રતિક્રમણ, સ્વયંસર, પ્રત્યાખ્યાન અને સામાયિક, 6 એમના આવશ્યક. અને 7 અન્ય ગુણો, 7 અન્ય ગુણો તો કેશ લોચન, અદંત ધોવન, ભૂમિ શયન, પછી એક વાર આહાર લેવો, ઉભા ઉભા આહાર લેવો, બીજા બે કયા રહી ગયા, લગ્નતા અને અસ્નાતા, આ 7 અન્ય ગુણ. આવી રીતના મુનિરાજના 28 ગુણો છે. આનું ડિટેલ તમને આવા 6 ડાળામાં બહુ વિસ્તારથી તમને મળી જશે. એમાંથી વાંચો કોઈ, એટલે બધાને આ ચારિત્ર ગુણ સમજાય છે? તો હવે આપણે આગળ વધીએ.
જો આપણે ક્લિયર એક ક્વેશ્ચન હજી લઈ લઈએ છે, હવે આના પછી છે ને બધું આપણે એક્ઝામ જેવું જ છે એમ સમજા, બધા ટ્રાયલ પ્રેક્ટિસ એક્ઝામ્પલ છે. અત્યાર સુધી આપણે જેટલું ભણીને આવ્યા ને પર્યાય અધિકારમાં એનું પ્રેક્ટિસ છે. જો ક્વેશ્ચન 283, નીચેના બોલ કયા ગુણના અને કયા પર્યાય છે, એટલે એક એક એક્ઝામ્પલ આપણને આપશે. પેલા તો એ કયા દ્રવ્યનું છે, એની કઈ ગુણ, એના કયા ગુણો, એની કઈ પર્યાય, એટલે સ્વભાવ પર્યાય, વિભાવ પર્યાય, અર્થ, વ્યંજન, એ બધું તમે લગાવો. ખ્યાલ આવે છે? ઓકે, હવે બુક બંધ કરી દો, હવે વાંચવાનું નથી, હવે એમને આન્સર આપવાનો. સૌથી પહેલું અવાજ. અવાજ એ કયા દ્રવ્યની પર્યાય છે? ઉજ્જવલ દ્રવ્ય. કયા ગુણની પર્યાય છે? કર્ણ ઇન્દ્રિય છે. સ્પર્શ, ગંધ, ચક્ષુ, કર્ણ, એ કર્ણ ઇન્દ્રિય એટલે જીવનું એક પ્રકારનું કર્ણેન્દ્રિયનું જ્ઞાન. બરાબર. પૂજલમાં પૂજલના વિશેષ ગુણો કયા? કર્ણ તો છે જ નહીં. ખ્યાલ આવે છે? એમાં કર્ણ નામનો તો ગુણ જ નથી, અવાજ નામનો ગુણ જ નથી. આ છે ને જેવી રીતના પૂજલમાં ચાર વિશેષ ગુણો છે, સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ. પણ આ અવાજ જે છે એ પૂજલનો ગુણ નથી. એ અવાજ છે એ પૂજલ દ્રવ્યના સ્કંદ રૂપે પર્યાય થાય. ખ્યાલ આવે છે? જેવી રીતના આ ટેબલ છે, તો આ ટેબલ કયો ગુણ છે? આ ટેબલ કોઈ ગુણ નથી. આ ટેબલ એ પૂજલના સ્કંદોથી બનેલી એક રચના છે. બરાબર છે? હવે એમાં પછી તમે ટચ કરો કે આ ટચ કેવો છે, તો સ્પર્શ ગુણ એમાં આવે. પણ એવી જ રીતે અવાજ, એ અવાજ એ ભાષા વર્ગણાથી, વર્ગણા એટલે શું આપણે યાદ છે જોયું હતું, એક પ્રકારનો એક સ્કંદ છે. ભાષા વર્ગણા એટલે એક પ્રકારના સ્કંદ છે. એટલે આ અવાજ જે છે ભાષા વર્ગણાથી બનેલો છે. એટલે આ પૂજલની જેવી રચના છે એવી એ અવાજ એક રચના છે. ખ્યાલ આવે? એટલે કોઈ ગુણની પર્યાય નથી. ઓકે, હવે મને કહો કે અવાજ એ સ્વભાવ પર્યાય છે કે વિભાવ પર્યાય? વિભાવ. કેમ વિભાવ છે? સ્કંદની. વેરી ગુડ. કેમ કે સ્કંદની પર્યાય છે અને પૂજગલોમાં કોઈ પણ સ્કંદની પર્યાય ડાયરેક્ટ વિભાવ છે. બરાબર. અને અહીંયા અવાજ એ આકાર નથી એટલે અર્થ પર્યાય. ખ્યાલ આવે? જો એનો વાંચી લઈએ, અવાજ તે પૂજગલ દ્રવ્યના ભાષા વર્ગણારૂપ સ્કંદમાંથી ઉત્પન્ન થયેલ ધ્વનિરૂપ પર્યાય છે. એક પૂજગલ પરમાણુ ધ્વનિ રૂપે પરિણમી શકતો નથી. જો આ ઇન્ટરેસ્ટિંગ છે ને, કોઈ એક પૂજગલ પરમાણુ હોય, સિંગલ એટમ, તો એમાં સ્પર્શ હોઈ શકે પણ એમાં અવાજ ન હોય. આ ખ્યાલ આવે છે? કોઈ એક પૂજગલ પરમાણુ ધ્વનિ રૂપે પરિણમતો નથી, તેથી તે કોઈ ખાસ ગુણનો પર્યાય નથી. પણ સ્પર્શ ગુણના કારણે થયેલ સ્કંદ રૂપે વિશેષ પ્રકારનો પર્યાય છે, એટલે કે સ્કંદ રૂપે બનેલો છે. અને તે સ્કંદનો આકાર તે વિભાવ વ્યંજન પર્યાય છે. હવે અવાજ જે છે ને એ સ્કંદનો પણ કોઈ ને કોઈ આકાર છે. જેવી રીતના આપણે સાયન્સમાં ભણીએ ને, તો આપણને એમ કહે કે વેવ, સાઉન્ડ વેવ આર ટ્રાવેલિંગ. બરાબર. પછી એક ઓલું એ સાઉન્ડની બીજી પાર્ટિકલ થિયરી પણ છે, પાર્ટિકલ થિયરી ને વેવ થિયરી. હવે થિયરી સાયન્સ વાળા જાણે. આપણે અહીંયા પોઈન્ટ શું છે કે એનો કંઈક ને કંઈક આકાર. બરાબર. એટલે એને વ્યંજન પર્યાય પણ છે. અને બીકોઝ એ અવાજ જે ધ્વનિ રૂપે થાય છે એ આકારની પ્રોપર્ટી નથી, એ સ્કંદની પ્રોપર્ટી છે, એટલે અર્થ પર્યાય પણ છે, એટલે બેવ એમાં પોસિબલ છે. આ ખ્યાલ આવે છે? જો હવે આપણી પાસે આજે તો ટાઈમ લિમિટેડ છે, પણ આ ક્વેશ્ચનમાં ઘણા બધા વર્ડ આમાં આપેલા, એટલે તમે ઘરે જઈને એને વાંચજો અને એનું ડિસ્ક્રિપ્શન પણ વાંચજો કે કેવી રીતના આ પર્ટિક્યુલર વર્ડને કઈ પર્યાય અપ્લાય થાય છે. એની ચર્ચા આપણે નેક્સ્ટ ક્લાસમાં પછી વધારે ડિટેલમાં કરીશું. ચલો, જીનવાણી સ્તુતિ. એ જીનવાણી ભારતી. બોલો જીનવાણી માં